સમયસાર જે પરમાગમ એમાં 16મી વારના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સમયસાર ખ્યાતિ એમાં આપણે ત્રીજા નંબરના પ્રવચન અને બીજા નંબરના શ્લોક ઉપર આપણે આવ્યા છે કે જેમાં હવે કોને સરસ્વતીને વંદન, જીનવાણીને વંદન કરશે અને એની ઓળખાણ આપીને જીનવાણી કેવી હોય એટલે હવે એમાં જે અર્થ છે એમાં કાંઈ મૂળ શ્લોક બીજા અને એનો અર્થ નીચે કાંઈ આમાં લાગ્યું કાંઈ કે બરાબર છે? બરાબર જ હોય પણ કાંઈ લાગ્યું? બે શ્લોક છે ને, બે લાઈનો બીજા નંબરનો અને એનો અર્થ કર્યો છે, એમાં કાંઈ લાગ્યું કાંઈ? એ તો હા, એ તો છે, જીનવાણી નમસ્કાર કરે. આમ તો જોકે ક્યાંય નમસ્કાર શબ્દ નથી પણ નિત્યમેવ પ્રકાશતામ એમાં એની પામ. બીજું કાંઈ લાગ્યું? કાંઈ લાગ્યું અર્થમાં? કાંઈ શ્લોકની બીજી લાઈનનો પહેલો અર્થ કરે છે, શું છે? અનેકાનમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશતામ, એ પહેલી લે છે, પછી ઓલો અર્થ પછી કરશે. એટલે આમ એટલે એનાથી એને મેળ કેળવવા માટે કે પહેલી કોને અને પછી કોને બતા એમ એમ. તો પહેલી કઈ છે ને એમાં, જેમાં અનંત, અનંતનો અર્થ શું થાય? આત્મા કેવો છે? આમાં જો શબ્દ શું છે એની નીચે, અનંત ધર્મ જે છે એવું જે જ્ઞાન, જેમાં અનંત એટલે અનેક છે ને, અનંત પછી કર્યું અનેક, તો એવું શું કહ્યું? શું લેવું, અનંત લેવું કે અનેક લેવું? આમ આવી ગયું પામ અનેક શું લેવા, એક કરતા વધારે પછી એમાં અનંત આવ્યું. તો અહીંયા શું લેવું, આત્મામાં અનેક લેવા કે અનંત લેવા? અનેકાંતમાં અનેકાંત શબ્દ છે, અન એક, એક નથી એવું, અંત એટલે ધર્મ, તો એમાં શું લેવું, બે લેવા કે અનંત લેવા? એકથી વધારે, એટલે પરસ્પર વિરુદ્ધ લ્યો તો બે લ્યો અને સંખ્યાએ આખું લ્યો તો અનંત લ્યો. એટલે બે રીતે અનેકના અર્થ બે રીતે, પરસ્પર વિરુદ્ધ. અને એટલા માટે અહીંયા સમયસારમાં કઈ શક્તિ છે, વિરુદ્ધ ધર્મત્વ, અનંત ધર્મત્વ બે છે, બે છે ને, અનંત ધર્મત્વ અને વિરુદ્ધ ધર્મ. એટલે પરસ્પર લ્યો તો બે, એક અનેક, નિત્ય અનિત, શુદ્ધ અશુદ્ધ, એ રીતે. તો અનેક એ રીતે પણ લેવાય પરસ્પર વિરુદ્ધ, અને પછી સંખ્યા લ્યો તો અનંત. આત્મામાં શું છે, વિરુદ્ધ ધર્મત્વ પણ છે અને બરાબર ને, આત્મામાં વિરુદ્ધ જળ ચેતન વિરુદ્ધ છે એ પણ છે. ફરીથી એક મિનિટ, જળ ચેતન વિરુદ્ધ છે કે નહીં? જળ ચેતન વિરુદ્ધ છે કે નહીં? છે ને. અને આત્મામાં વિરુદ્ધ ધર્મ હોય કે નહીં? વિરુદ્ધ ધર્મ હોય કે નહીં આત્મામાં? તો એટલે હશે બે. અને પણ તમે શું નિયમ લીધો ફરીથી જો, લોજિકલ શું છે કે જળ અને ચેતન બે કેવા છે? વિરુદ્ધ. હવે આત્મામાં વિરુદ્ધ ધર્મ હોઈ શકે કે નહીં?
ધર્મ જ નથી
છે ને, તો એટલા માટે આત્મા બે, જળ ચેતન બે હશે. કેમ નહીં? તમે જો પેલું એગ્રી થાવ છો બે માં, નહીં નહીં એગ્રી તો ફરીથી જો આ મેં તમે લોયર ને પૂછી જાઓ તમે. શું ઓલી તો પેલા એમ કયો કે વિરુદ્ધ ધર્મ નો હોય, કાં તો એમ કયો, અથવા એમ કયો જળ ચેતન વિરુદ્ધ નથી એમ કયો, તો એગ્રી છું. જળ ચેતન વિરુદ્ધ અને પાછા વિરુદ્ધ ધર્મ હોય તો પછી શું? એ હવે તમે જ કોન્ટ્રાડિક્ટ કરો છો તમારે. બે સ્ટેટમેન્ટ સાચા ને, વસ્તુમાં વિરુદ્ધ ધર્મ હોય, જળ ચેતન વિરુદ્ધ છે, અને ધેરફોર થિયરમ્સમાં આવું લખતા કે નહોતા બધું? અહીંયા છે ને લોજિક તો ફરીથી એવું પેલું છે જ નહીં. પેલા આત્મા છે, આત્મામાં એક મિનિટ, આત્મા વિરુદ્ધ ધર્મ હોય કે ન હોય? તો જળ ચેતન વિરુદ્ધ છે કે નહીં? તો પછી કેમ ન હોય?
જે વસ્તુની અંદર રહેલો હોય ને વસ્તુને મતલબ એની ઓલી સ્થાપના કરે.
એટલા માટે અમરચંદાચાર્ય વ્યાખ્યા છે, વસ્તુમાં વસ્તુને નિર્જાવનાર. પછી તું લઈ વિરુદ્ધ, તારે જે લેવા હોય. વસ્તુ માં હોય અને વસ્તુ એનાથી શું થવી જોઈએ? સિદ્ધ થવી જોઈએ, સાબિત થવી જોઈએ. જડ અને ચેતનથી કોઈ પદાર્થ સાબિત થાય જ નહીં. એ કેવા કહેવાય? સર્વથા વિરુદ્ધ ધર્મ છે. અને આ કહેવા છે કથનચિત વિરુદ્ધ છે. જેવી રીતે કોઈને સંતાન જ નહીં અને પિતા કહેવા, એ ટોટલી છે, એ પ્રશ્ન જ નથી. તો એ રીતે અહીંયા હા, એને સંતાન છે તો પિતા કહો, અને પિતાની અપેક્ષા એને પુત્ર એને જ કહો, એ થઈ શકે. પણ કોઈને સંતાન જ ન હોય તો, કોઈને કાકા જ ન હોય તો નહીં, ભત્રીજો નહીં કહેવાય તમારે. એટલે આ બહુ જ વિચારવા જેવું છે કે આત્મા કેવો છે? અનંત ધર્મ છે ને, પહેલો શબ્દ અનંત ધર્મ. તો આત્મા કેવો છે? અનંત ધર્મવાળો છે, અને એમાં વિરુદ્ધ ધર્મ પણ હોય છે. અને આના ઉપરથી ગુરુદેવ જો આમાં શું લીધું, પહેલી લાઈનમાં શું અર્થ લીધો છે? અનંત ધર્મ તત્વમ પશ્યંતિ પ્રત્યક આત્મન. હવે અનંત ધર્મ વાળું જે તત્વ છે તો કોણ અહીંયા લેવું? અનંત ધર્મ વાળું તત્વ એટલે અહીંયા જીવનું, એના ઉપરથી ગુરુદેવથી બધા ઉપર લઈ લે કે કેવો છે આત્મા જે છે ને, આત્મન. તો પહેલાં આત્મા, તો આત્મા કેવો છે? અનંત ધર્મ વાળો છે. અને બીજો શું આવ્યો? પ્રત્યક. પ્રત્યક એટલે ભિન્ન, પ્રત્યક્ષ નથી, પ્રત્યક ભિન્ન છે. હા, પ્રત્યક. અને ગ નો ક ને છુંડી છૂટી પડે, આત્મન. કે આત્મા, ફરીથી આત્મા જે છે એ કેવો છે? અનંત ધર્મ વાળો છે, પ્લસ કેવો છે? પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવ અને એના નિમિત્તે થતી વિકાર અવસ્થા પોતાની, એનાથી કથનચિત એવો. એટલું અસ્થિરૂપ દેખાડ્યું, અહીંયા નાસ્તિરૂપ દેખાડ્યું. ભાઈ જો અસ્થિ નાસ્તિ આવી ગયું, પરસ્પર વિરુદ્ધ સંખ્યા તો આવી, અનંત ધર્મ તો છે જ, સાથે શું આવ્યું? અસ્થિ નાસ્તિ, વિરુદ્ધ ધર્મ. પણ એ રીતનું હોવું જોઈએ. પણ એમ કંઈ આત્મા પોતાથી પણ છે અને પોતાથી નથી પણ, બરાબર ને? પોતાથી છે અને પોતાથી નથી. કેમ તમારે અસ્થિ નાસ્તિ જોવે છે ને? વિરુદ્ધ તો આવી ગયા પછી શું કેટલું બધી માથા પડ્યું? આ તો પરસ્પર વિરુદ્ધ કર્યું તમે. એમ છે ને, અપેક્ષા લગાડવી હશે તો બે લેવું પડશે, કે ભાઈ સ્વથી છે અને પરથી નથી, એમ લેવું જોઈએ. તમે સ્વથી પણ છો ને સ્વથી નથી, તો બે ક્યાંથી પરસ્પર વિરુદ્ધ થયું? તો આવો જે તો અનંત ધર્મ વાળો જે છે, અને જે પરદ્રવ્ય પરદ્રવ્યના ભાવને વિકારી ભાવથી કહે, એવા આત્માને જે જોવે છે, પશ્યંતિ એટલે જોવે છે. અને આમાં જ બીજો અર્થ લઈ લો, પશ્યંતિ જોવે છે, એમાં જ્ઞાનમય માટે આ લીધું. અને વાણી કે છે શું છે? પશ્યંતિ. બે અર્થ એમાં લઈ લેવાના, કે જે અનંત ધર્માત્મક આત્મતત્વ છે અને પરદ્રવ્યનાથી ભિન્ન છે, એવો અસ્થિ નાસ્તિરૂપ અનંત પણ છે, અને એવા આત્મતત્વને જ્ઞાન હંમેશા. કારણ કે છે ને, કોઈને પણ કાંઈક બતાવવું હોય, કાંઈક કરવું હોય તો શું કરવું પડે? કાં જ્ઞાનથી કેવું, અથવા વાણીથી. કોઈને પણ કાંઈક કેવું, સમજાવવું, કાંઈ પણ કેવું, કોમ્યુનિકેશન જશે તો કેવી રીતે થાય છે? વાણીથી. ને એટલે અથવા બીજાને પણ જ્ઞાનથી, એને કે જો તું આ રીતે જો, બીજાને પણ કે શું, તો એને સાથે જ્ઞાન હશે તો એ કામ કરશે ને. જડને કાંઈ નહીં કે, જડને તમ તારે કહેવાય પણ કાંઈ નહીં થાય. એટલે જેને કેવું છે, પોતે તો કેવો હોવો જોઈએ, જ્ઞાનમય હોવો જોઈએ, પણ જેને કેવું છે પણ કેવો હોવો જોઈએ, જ્ઞાનમય. એટલે જ્ઞાન અને વાણી સાથેનું કામ થવાનું, પોતે જાણશે અને કહેશે. શું થયું? જ્ઞાનું જાણવું અને કેવું, બે કેવું થશે? પહેલું તો કોના પાસે હોવું જોઈએ? કેનાર જે વક્તા છે એના પાસે બે હોવું જોઈએ. શું જોવું છે? જ્ઞાન અને વાણી. હવે શ્રોતા પાસે શું છે? એટલે જ્ઞાનમય તો હોવો જ જોઈએ, અને તો જ એને ઉપદેશ આપી શકાય. જે ઉપદેશને ગ્રહણ જ ન કરી કે એની પાસે શું છે, તો એની પાસે સમજણ નથી. હા, એટલું વાણી ગ્રહણ કરવાની છે, પણ એના ભાવ સુધી પહોંચવાની નથી. તો એને જ્ઞાનથી સમજાવે. અને કથન અને જ્ઞાનથી સમજાવવા માટે, જ્ઞાનથી જાણવાની વાત તો આમ જો, અને એ રીતે એને કથન પણ કરીને સમજાવાય છે. તો આ રીતે તો અનંત ધર્મવાળું જે તત્વ છે, ફરીથી અનેકાંશન અનેકાન અને ઉપર આપણે લઈ આનંદ ધર્મ તત્વ અને અનેકાનમય મૂર્તિ, શું ફરક છે? અનંત ધર્મ તત્વ ઉપર અને અહીંયા નીચે અનેકાનમય મૂર્તિ. એક એનું વાચ્ય છે ને આ એનું વાચક છે, અથવા એક જ્ઞેય છે ને આ એનું જ્ઞાન છે. અને ખરેખર અનંત ધર્મવાળો જે છે એ અનેકાનમય પદાર્થ છે, પણ એને જ્ઞાન જાણે ને વાણે તો એને અનેકાનમય કહે છે. શું છે એને એ રીતે જ, કારણ કે એને એ એવા વિષયને બતાવે. અનંત ધર્મ છે એ અનંત ધર્મની સાથે નીચેમાં શું લીધું, અનેકાંત સાથે શું લીધું, કે એ અનેકાંત એટલે કે એમાં પરસ્પર વિરુદ્ધ પણ હોય એકબીજાથી. અનેક અનંત તો છે જ, એ તો સંખ્યા દીધી, પણ પાછા કેવા હોય અનેકાંત. અનેકાંત એટલે પરસ્પર વિરુદ્ધ પણ હોય વસ્તુમાં રહેલા એવા ધર્મ. અને એને એ આવા અનેકાંત અનંત ધર્મ સ્વરૂપને હવે શબ્દ શું છે, અનેકાંતમય મૂર્તિ જે વાણી અથવા જ્ઞાન, એમાં કેમ અનેકાંત લીધું? એટલા માટે અનેકાંત છે એમાંથી મુખ્ય ગુણ કરવા પડ્યા, કારણ કે સામે કોણ છે, અનંત ધર્મવાળો પદાર્થ. અનંત ધર્મવાળો પદાર્થ છે એને એક સાથે તો કહી શકાતું નથી, માટે એને શું કરવું પડ્યું, એને મુખ્ય ગુણ શૈલી કરવી પડે. એનું નામ શાદવાદ શૈલી છે, અને એ શાદવાદ શૈલી અનંત ધર્માત્માને દેખાડે છે, તો એને પણ એ જ્ઞાનને વાણીને પણ અનેકાંત, કારણ કે એને કહે છે તો જ્ઞાનમાં અનંત આવે છે કે નહીં, અને વાણીમાં પણ કહેવા માટેને આવે છે કે નહીં, માટે વાણીને પણ શું કહી દીધું, અનેકાંતમય. બાકી તો વાણી શાદવાદમય છે, ને તો મુખ્ય ગુણ શૈલી. અને એ સિવાય અને એ રીતે માટે આવે છે ને સપ્તભંગી આવે છે, સપ્તભંગી શું આવે, સ્યાત શબ્દ, સ્યાત અસ્થિ શું કામ, સ્યાત શબ્દ શું છે, તો એમાં શું વાંધો, હું તો છું જ, એમાં એમાં અપેક્ષા શું કામ લગાડવાની છે. એટલે હું કથનચિત છું, હું ટુકડો છું કે પૂરેપૂરો છું, તો પછી એમાં કથન છે તો કામ લગાવ્યું, હું મારાથી તો પૂરો છું કે નહીં, હા તો બસ એમાં કથન જો કામ લગાડ્યું તમે. ના ના એ મને નથી ખબર, હું બોલ પૂરો છું, હું તો અસ્થિ છું. અરે ભાઈ જો તું ખાલી એકાંતે અસ્થિ હોય ને તો સ્વ પર એક થઈ જશે. શું છે, તું તારાથી પૂર્ણપણે નો ડાઉટ, પણ બીજાથી કેવો છે, અભાવ નાસ્તી, નહીં તો બે ભેગા થઈ જશે. તારું અસ્તિત્વ તારી અપેક્ષાએ નો ડાઉટ કેટલું છે, પૂરેપૂરું છે, પણ એનો અર્થ ને કે બીજાથી પણ હું અસ્થિ છું, તો બે એક સ્વપર કેવા થઈ જાય. બારમાં તો ખબર ને કે આ મારું જ ઘર છે, બીજાનું નથી, ત્યાં શું કે પાકું, એટલા માટે પાકું કરવા માટે શું કરે, આ મારું જ ઘર છે બીજા કોઈનું નથી. આ એક બહુ જૈન દર્શનની ખબર નહીં, લોકો ત્યાં તો હોંશે વાપરે, અહીંયા કે ના ખબર પડે એવું નથી, કોઈનામાં પણ અસ્થિ નાસ્તિ હોય છે કે નથી બધી. તો અહીંયા અનેકાનમય એટલે એ ખરેખર તો જાણનાર ને કહેનાર છે, પણ અનેકાનમય પદાર્થને દેખાડે. અનેકાંત એટલે અનંત ધર્મવાળા, અનંત ધર્મ છે એને કહેનાર અનેકાંત, અને તો પછી એને જાણનાર કહેનાર વાણીને પણ અનેકાનમય કરી છે. તો અનંત ધર્મ તત્વ અને આનંદ ધર્મ અહીંયા મુખ્ય આત્માની છે, પણ કુળદર્શિત એ બાને બધું જ, કારણ કે અનેકાનમય મૂર્તિમાં કોણ લીધું, કે આવા પદાર્થને જાણનાર અને કહેનાર બે જોઈ ને, કોઈ કહેનાર હશે તે પહેલાં શું હશે, જાણનાર હશે. કોઈ પણ હા કોઈ પણ કહેનાર, કોઈ પણ કહેનાર હશે એ પહેલાં કેવો હશે, જાણનાર હશે. અને એટલા માટે બે મૂર્તિ લઈ લીધી. અને જો એમાં કેવળ પૂરું જાણનાર પણ હોય, અધૂરું છે તો પૂરું જાણનાર છે, તો આત્માને તો જાણે, સાથે બીજા અનંત ધર્મ બીજા તત્વોને જાણે, એટલે બે રીતે આખી. ને તો એમ ન થાય, અહીંયા શું થાય, ખાલી કોની વાત છે, પોતાની આત્માની. તો કે ભાઈ આત્માની વાત કર, સાથે સાથે કોણ છે, એ કેવળ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન, તો ખાલી આત્માને જાણે. તો કે અહીંયા સર્વ ભાવાંતર છીદે એ વાયુ, પણ એની પહેલાં સ્વાનુભૂતિ આ ચકાસશે, બે વાત આવી ગઈ છે. તો એ જેમાં અનંત અને અનેક, ફરીથી બે ફરક પડ્યો, અનંત અને અનેક. શું અનંત એટલે સંખ્યા દેખાડવું છે અને અનેક કહીને શું કહેવું છે કે એમાં પરસ્પર વિરુદ્ધ પણ હોઈ શકે અને કેવા હોય કથનચિત એક સાથે રહી શકે એવા એક એક હોય ત્યાં બીજો એવો ન હોય કે સર્વથા એનો વિરોધી હોય
તો
હા કરી લેવું તમારે આપણે તો મુખ્ય એને ગૌણ કરીને શું હાથમાં આવવાનું છે કથન પદ્ધતિમાં હોય કથન પદ્ધતિમાં હોય પણ એ એક સિદ્ધ કરવા માટે કે જે નિમિત્તનું જ્ઞાન કરવા માટે પોતાના દોષની વિભાવની અધૂરા એને માટે બાકી મુખ્યપણે તો એ જ હોવું જોઈએ પણ આ તો સમજાવવા માટે તે શૈલી હોય છે આમાં છે ને બધું જે પ્રથમાનું યોગમાં શેની વાત નો કર્મની વાત ચાલે કર્ણાનું યોગમાં દ્રવ્ય કર્મની વાત અને ચરણાની શું આવે વાત થાય છે તારા જ્ઞાનમાં ક્યારે ગુણ નહીં કરતો મુખ્યતા તો એની જેમ ઓલું સોનીની દુકાન હોય ને ત્યારે શું હોય એ સોને ઘરેણાને વેચે ને અરે ઘરેણા વેચે શું સોનું વેચતો હશે સોની શું વેચે સોનું વેચે ઘરેણા વેચે આપણે ઘરેણા લેવા જઈએ છીએ અને એ વેચે શું શું સોનું વેચે એ મન નથી અહીંયા આપણે શું લેવા જઈએ છીએ તો જો ગૌણ થાય છે શું છે એ કાંઈ એમને પૂછે કેટલા ઘરેણા ગયા શું પૂછશે કેટલું સોનું ગયું એમ એવી રીતની આખી એક દ્રષ્ટિમાં બધું મુખ્ય ગુણ એ હોય છે તો એ જેમાં અનંત અને અનેક ધર્મ છે એવું જે જ્ઞાન એ જીનવાણી કેનાર છે એ તો એક ખાલી ઓલા ઉપર છે બાકી એને કેનાર ને બધું એને કરનાર તો એ બધું જ છે ને એના જે કેનાર છે એમ ત્યાંથી ઓલું તો લખાયેલું છે ઓલું કેનાર નથી શાસ્ત્ર જ્યાં જાણનાર તત્વ છે એની પછી સાથેની વાણી છે બાકી શાસ્ત્ર કેનાર નથી એ તો લખાયેલું છે ને તો એ છે એને હવે એનું એક લાઈન છોડીને સર્વજ્ઞાન અથવા સુજ્ઞાન છે તેમાં અનંત ધર્મ છે જો શેનો અર્થ લે છે અહીંયા શેનો અર્થ લીધો આ પ્રવચનમાં આવ્યા પણ એમ ગુરુદેવ શેમાંથી લીધું અનેકાંતમય મૂર્તિ એમાંથી લીધું શું લીધું અનેકાંતમય મૂર્તિ તો અનેકાંતમય મૂર્તિમાં પહેલું શું લીધું કે શ્રુતજ્ઞાન અને કેવળ જ્ઞાન આવે છે ને ભાઈ આગળ તો એમાં કેવા છે અનંત ધર્મ છે તો આપણને એમ થાય અનંત ધર્મ એમાં ક્યાંથી હોય અનંત ધર્મ તો શેમાં હોય વસ્તુમાં હોય પદાર્થમાં હોય અને અહીંયા તો શેમાં લીધું હા એમાં હજી વાણી ના આગળ કેમ એમ જેનું કારણ આપે કારણ કે એ જ્ઞાન અનંત ધર્મને જાણે છે જ્ઞાન જ્ઞાન જ્ઞાનમય છે એને અનંત ધર્મ શું કામ કે અનંત ધર્મ તો પદાર્થમાં હોય છે કે ભાઈ અનંત ધર્મને જાણે છે તો અનંત ધર્મને જાણનાર એમાં પણ અનંત ધર્મને ખ્યાલ તો આવ્યો ને એને તો એને પણ કેવું કહી દીધું અનંત ધર્મ કહી દીધું બાકી તો એને અહીંયા અનેકાંતમય કીધું છે તો અહીંયા અર્થમાં કેવી રીતે લીધું કે એ અનેકાંતમય કે એ અનેકાંતમય અનંત ધર્મો છે એમાં અનંત ધર્મોને એ જાણે છે માટે એને પણ કહેવાય છે હવે એની સાથે બીજા પેરી તથા વચન કેનારી વાણી આવી ગયું એ પણ કેવી છે અનેકાંતમય શા માટે અનેકાંતમય છે અનંત ધર્માત્મક આત્માને કેનારી છે ઓલા જ્ઞાન જાણનારી અને એટલા માટે બેયને અનેકાંતમય મૂર્તિ કહેવામાં મૂર્તિ એટલે અહીંયા શું લેવું સ્વરૂપ વેરી ગુડ અહીંયા આખું એ જ્ઞાનનું સ્વરૂપ છે કે જ્ઞાન કેવું છે જ્ઞાન કેવું હોય થોડુંકને જાણે કોકને જ જાણે પોતાને અરે એનું સ્વરૂપ છે અનંત ધર્મોવાળા પદાર્થોને એ જાણે તો પોતે જ કેવું છે અનેકાંતમય છે તો એ અને એ બે જ્ઞાન અને વચન વચ્ચે શું છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ફરીથી જ્ઞાન અને વચન વચ્ચે કેમ નિમિત્ત નૈમિત્તિક કેમ બે વચ્ચે એટલે જ્ઞાનના નિમિત્તે સામે વાણીનું પ્રશ્ન ને અને બીજું બે દ્રવ્ય વચ્ચેની જો વાત આવે તો હંમેશા શું લઈ લેવું પહેલું તો એટલે એના માટે શું હશે સંયોગ સંબંધ હશે એક ક્ષેત્ર અવકાશ સંબંધ હશે, જીવ એટલે સતો જ્ઞાતા જ્ઞેય સંબંધ હશે, અને નહીતર કેવો છે નિમિત્ત નૈમિત્તિ. ક્યારે પણ અહીંયા તો બે પર્યાય વર્તમાન એટલે એ થયું, પણ આમ સામાન્યપણે આવા એક જેને કહે ને એક નિશ્ચિતતા, જેમ કહીને આ પાડોશી છે, આ મારો પાડોશી છે તો આપણને શું થાય, એના ઘરમાં આપણે રહીએ કે એ આપણા ઘરમાં રહે, એવું કઈ હું બોલ્યો નથી. એ અમારો પાડોશી છે એકદમ અમારે, પછી કે અમારા પાડોશી છે, અમારે તો ઘર જેવા સંબંધ છે. ક્યારેક અમારે ઘર જમી જાય, અમે એના ઘરે જમે, એમ બધું થોય તો શું હશે? આખું એ ખબર છે કે તમે ભલે ગમે એટલા ભાઈ જેવા થઈ કે વધારે સંબંધ હો એકબીજા, પણ બે વચ્ચે કેવું છે, એના ઘરે ને પોતે પોતાના ઘરે. એમ અહીંયા બે પદાર્થ જો લીધા, એક જડો અને એક ચેતન, અરે સજાતિ હોય તો પણ સમજી લેવું, બે વચ્ચે આટલા બધા હશે, કરતા કર્મ નહીં, ભોગતા ભોગ નહીં, તાદાત્મ સંબંધ નહીં, વ્યાપ વ્યાપ એ બધા એમ અહીંયા હોય તો કેવું હોઈ શકે? એક ક્ષેત્ર આવગા સંયોગ સંબંધ હોય, નિમિત્ત નૈમિત્તિક હોય, અને જીવ હોય તો જ્ઞાતા જ્ઞેય સંબંધ. તો અહીંયા જ્ઞાન અને વચ્ચે, અને આ રીતે એક બહુ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી શું આપણને શીખવાનું? બે એક સાથે હો, નિકટ હો, અને છતાં પણ કરતા કર્મ નથી. અને કરતા કર્મ નથી એનો સાથે અર્થ શું થાય? એની કોઈ જવાબદારી નથી રહેતી. જે કરતા હશે ને એની જવાબદારી રહેશે. દુકાનદાર જે હશે ને, દુકાનદાર કરતા હશે તેની શું જવાબદારી રહેશે? પ્રોફિટ લોસ જે થાય એને થયો હશે. ઓલો સેલ્સમેન હશે ને કાંઈ જ નથી. એમ અહીંયા જો કરતા તું એનો બહેનો, તો એનો અર્થ કે તારે એના રૂપે થઈ જવું પડશે એના પરિણમનું. તો અહીંયા આખો કેવો સંબંધ છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને એમાં અચ્છા, આપણી ઈચ્છા પ્રમાણે મોટા થાય છે. હા, એને પહેલાં આ તો પહેલાં આપણી ઈચ્છા પ્રમાણે થાય. પેલા છે ને કરતાની વ્યાખ્યા જ આપણને ખબર ને, આપણે ગમે ત્યાં કરતા માની બેસી. કરતા એ કોને કહે? એ અહીંયા શાસ્ત્રમાં ગુરુદેવ એના માટે શું કહેતા? સ્વતંત્રપણે કરે તે કરતા. તો કરી લેવાનું સ્વતંત્રપણે, કરી દેવું તમારે, કાંઈ જ વસ્તુ નહીં લેવાની, કાંઈ નહીં જાય. કુંભાર ઘડાનો કરતા હોય તો માટી વગર ઘડો બનાવે તો આપણે તૈયાર. શું એની જરૂર છે? એકદમ અચ્છા, કોઈ કોઈ નાનું છોકરો એના પિતા એક્સપાયર થઈ ગયા, માતા એક્સપાયર થઈ ગયા, એટલે મોટો ન થાય ને, એ મરી જ જાય ને, મરી જ જાય ને. હા તો એવું છે ને, કોઈ નથી એના નસીબ ગમે ત્યાંથી મોટો થઈ જતા હોય. અરે એ એટલા પણ લઈને આવ્યા માતા પિતા નથી તો પાડોશી ને એના પ્રત્યે એટલો રાગ આવશે. જીવનમાં નિમિત્ત નહીં કોને ના પાડી છે, પણ નિમિત્ત એ કરતા છે. જો નિમિત્ત કરતા હોત તો કરતા અને નિમિત્તમાં ફરક શું પાડ્યો? નિમિત્ત જ જો કાર્ય કરતું હોય તો ઉપાદનનું શું જરૂર રહી? અને તો પછી એમાં છે જ નહીં. ઉપાદાન કોને કહે? પેલું ઉપાદાન કોને કહે? ઉપાદાનની જો શક્તિ હોય તો પોતાની શક્તિ, સાકરને ગળી કરવા માટે શું કરો? એમાં કંઈ કરવું તો પડે ને, સાકરને ગળી કરવી હોય તો કંઈક કરવું પડે કે નહીં? તો ત્યાં શું વિચારીએ છીએ આપણે કે જે સ્વયં જેનો સ્વભાવ છે, જેની શક્તિ છે, અને બીજાની શું જરૂર છે? તો બસ અહીંયા છે તો અહીં શું છે? અશુદ્ધતા છે એટલે કાંઈ બીજા, હા અશુદ્ધતા હોય ને અનિયમિત હશે કોઈ, એનો કોઈ જ વાંધો ન. પણ જે સ્વયં શક્તિને કોઈને બીજાની અપેક્ષા હોતી નથી, એ જીવનમાં તો પાયાના બધા શું છે ખબર નહીં. આટલા અનુમાન લઈને એને સાચું માન લઈએ છીએ આપણે? આપણા અનુમાન છે અને આપણે એને શું માની લઈએ છીએ? નિશ્ચિતતા. આપણા અનુમાનને નિશ્ચિતતા માનીએ છીએ, એ આપણે નહીં કરીએ તેનું નહીં થાય એવું ક્યાંથી? અચ્છા, કોઈ ભણ્યા એટલે ટીચર, અચ્છા ટીચર શીખડાવે છે એટલે બધા ભણે છે ને, બધા સરખા માર્કે પાસ થાય છે ને, ત્યાં કેમ ના આવી ગઈ?
અમે એમ ક્યાંય નથી કેતા ખાલી નિમિત્ત થી થાય, એ એક્ઝેક્ટલી બરાબર છે, ખાલી નિમિત્ત થી થઈ જ ન શકે, અમે માનીએ છીએ.
એટલે આ જોઈન્ટ વેન્ચર, એટલે જોઈન્ટ વેન્ચર જોવે ને, એટલા માટે એક બે પદાર્થ છે ને ઇન્ફિરિયર છે, બે ના માં તાકાત નથી. બે પદાર્થ ને પરાધીન બનાવે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ પરાધીનતા સિદ્ધ નથી કરતો, બે ની નિકટતા સિદ્ધ કરે. આપણે શું માનીએ છીએ, અને એના માટે સમયસારમાં 51, 52, 53માં કળશ્યમાં લખ્યું છે, બે દ્રવ્યની ભેગા થઈને એક ક્રિયા નથી અને એક દ્રવ્યની બે જાતની ને બે લીધું છે. શાસ્ત્રમાં ને અહીંયા છે, અહીંયા જોઈન્ટ વેન્ચર ન હોય, ફાઇનાન્સ કોઈ ન હોય ને કોઈની ટેકનિકલ હોય, એમ જોઈન્ટ, કારણ કે બે અધૂરા છે, અહીંયા પૂરા છે. અશુદ્ધતા હોવા છતાં અશુદ્ધતા કોકની જરૂર પડે તેનો કે એના કારણે બધાને સરખું થવું જોઈએ, હા એવું તો નથી. ઉપાદાન બલ જહા તહા નહીં નિમિત્ત કોદા, શાસ્ત્ર વાને એ બધા નિયમો છે. ઉપાદાન ફરીથી કરતા મક્યો, કરતા એના વગર નિમિત્ત કરતા હોય તો ઉપાદાન કાર્ય કરી દે, બસ સિમ્પલ વાત. તો ફરીથી પાછું બે જણા, તો બે જણ એટલે બે અધુરાશ છે ને, બે અધુરાશ છે, કાંઈ અધુરાશ નથી, સામર્થ્ય પૂર. અરે કાર્ય કરવાના સામર્થમાં પૂરેપૂરી છે, અશુદ્ધતા કરવી એમાં વિપરીત આવે છે, બાકી કાર્ય કરવામાં કોઈ અધુરાશ નથી. કોઈ પણ ઉપાદાન પોતાનું કાર્ય કરતા કરતા થાકી ગયો અને બીજાને એટલે એવું ક્યારેય નથી. શું છે એમાં શું કરવું એમાં આપણે ઓછા ઉતરા, બાકી કાર્ય કરવું શું છે, પૂરું સામર્થ ભરેલું છે, અનાદિ અનંત. એટલે કદાચ હશે ને ઇલેક્ટ્રિકસિટી જનરેટ કરે ને, આપણે કદાચ ચલો ક્યાંક ખોટકો આવી ગયો થોડું આવું જાય, અમેરિકામાં ને એમાં કંઈ નહીં થતું હોય ને, થાય એનું તો બધું હોય ને સિસ્ટમ ગોઠવેલી હોય ને, બેકઅપ હોય ને આ તે બધું હોય એટમ હોય. એ તો કાંઈ આમાં આવે પહેલાં તો બધું, અરે ભાઈ એવું અહીંયા નથી. અનાદિ અનંત પોતાનું કાર્ય કરી શકે એવું પદાર્થમાં સામર્થ્ય જ છે, અને એ સામર્થ્ય ફરીથી ક્યાં ગુણને કારણે, નિરંતર કાર્ય થયા હોય જ એ વસ્તુત્વ છે અને બદલે એ દ્રવ્યત્વ છે. અસ્તિત્વ તો છે જ, એનાથી કાંઈ નથી, પણ એમાં કાર્ય પ્રયોજન એટલે જેવો સ્વરૂપ છે સ્વાભાવિક, પણ કાર્ય હોય જ, હોય જ એક વાત, અને એ પાછું કેવું હોય, નિરંતર બદલા વગર એવું ને એવું થશે એને કોઈ વાંધો નથી, પણ કાર્ય બદલે જ નહીં કે ના ઓલું શું થઈ ગયું છે, ઓલું થઈ જાય છે ને હેક થઈ જાય ને, હેક કેમ હેંગિંગ કે જે હેક થઈ જાય છે ને, કાંઈ ન થાય પછી એમને પછી ફોર્સફુલી ઓલું ક્લોઝ કરવું પડે ને એવું, અહીંયા એવું હશે કે નહીં, કાર્ય તો હોય જ પણ ક્યારેક શું થઈ જાય, હેક હેંગ થઈ જાય, હેક થાય જે, અરે આમાં શું થાય છે, શું થાય આ આમ સ્વીકારવું કેમ મુશ્કેલ પડે, જીવને એવું છે કરતાપણા વગર એને એમ લાગે મારું કોઈ અસ્તિત્વ જ નથી. કાંઈ કામ કરું તો લોકો હજી બે જણા મને ઓળખે, કામ ન કરતા કોઈ ઓળખશે નહીં. અરે તારા અભિમાનને ખાતર, કરતાપણાના અભિમાનને ખાતર, જગત પ્રસિદ્ધિને ખાતર તારા સ્વભાવનો નિષેધ થાય છે, કેમ વિચારતો નથી પોતાને, એક શું છે જગત પ્રસિદ્ધિ અભિમાનને કારણે મારા જ્ઞાતા સ્વભાવનો અકર્તા સ્વભાવનો નિષેધ થાય છે એ કોઈ દી વિચારતા એ નથી. તો અહીંયા ફરીથી નીચે કેનારી વાણી અને જ્ઞાન એ બે, એ જ્ઞાન ને વચન બે વચન નિમિત્ત નિમિત્તે કીધી. વાણી વ્યવહાર તરીકે સરસ્વતી છે, જ્યારે કેવળ જ્ઞાનની કેવી છે શ્રુતજ્ઞાન એ નિશ્ચય, કેવળ જ્ઞાન અને નિશ્ચય થઈ રહે છે. અને આ રીતે પશ્યંતીનો શબ્દ શું આવી ગયો ભાઈ, કેનાર અને જાણનાર, જ્ઞાન જાણનાર છે અને વાણી કેવી છે કેનાર છે. વ્યવહાર તરીકે એટલા માટે કે એ જીવતી ભીન પણે છે, એટલે માટા માટે વ્યવહાર, બાકી એના માટે સફર કેવું એના માટે યથાર્થ છે. મારા માટે જ્ઞાની કેવું છે નિશ્ચય, કારણ કે એમાં હું તન્મય છું, અને વાણીને એ વ્યવહાર તરીકે કારણ કે એમાં નિમિત્તરૂપનું છે માટે. તો એ રીતે અહીંયા તો ફરીથી અર્થ ખ્યાલ આવી ગયો ફરીથી. અનંત ધર્મના તત્વ, અનંત ધર્મવાળું તત્વ કોણ છે, અહીંયા કોણને લેવું છે આત્મા જીવ. તો અનંત ધર્મવાળો અસ્તિ લીધો, હવે સાથે નાસ્તિ શું છે, પ્રત્યક્ષ આત્માનો એટલે પરદ્રવ્ય પરદ્રવ્યના અભાવ એનાથી સર્વથા ભિન્ન અને પોતાના એના નિમિત્તે થતા વિભાવથી કથંચિત. અને એવું જે આત્મતત્વ છે તેને જોવે છે. કોણ જોવે છે? અનેકાનમય મૂર્તિ. કારણ કે આનંદ ધર્માત્મક છે, એ આનંદમાં મુખ્ય ગુણ શૈલી કરીને પડે, અને એવું અનેકાનમય મૂર્તિ એટલે જ્ઞાન એનું જાણે છે, અને આવા તત્વને એ વાણી કહે છે. અને આવી જ્ઞાનમય અને વાણીમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશતામ, એનો અર્થ શું છે? સદા પ્રકાશિત રહો, એમ કહીને એની મહિમા કરી એમાં લખ્યું છે. આશીર્વાદરૂપ વચન લખ્યું છે. હવે એમાં વિચાર કરી એનો અર્થ શું? નિત્યમેવ પ્રકાશતામ નો અર્થ શું? નિરંતર પ્રકાશ કરો. જગતમાં એવો એક સમય પણ નહીં હોય કે જ્યાં આ ત્રણમાં એથી એકીનો, ત્રણે ત્રણ હશે નિરંતર. કોઈ ક્ષેત્રને કોઈ કાળગુણ કરો, બાકી તમે અહીંયા કરો, અઢીદીપમાં લ્યો, તો આ ત્રણેય કેવા હોય છે? નિત્ય હોય જ છે. એ ગુરુદેશી કેમ ત્રણ કાળ ત્રણ લોકને જાણનારનો ત્રણ કાળમાં કોઈ દી વિરહ ન હોય છે. કેવળનારનો વિરહ નથી, એને અનુસાર શુદ્ધ જ્ઞાની એનો પણ નથી, કંઈને ક્યાંક છે. અને સાધક જીવો, આપણે જે ખાલી શુદ્ધ જ્ઞાની એમ નહીં, સાધક જીવો પણ, સાધ્ય જીવો પણ, અને એમની વાણીનો વિરહ કોઈ દી હોતો નથી. આ રીતે નિત્યમેય પ્રકાશ કરીને કે આ, અને એનું એક કરીને શું કર્યું? એના નિમિત્તે જીવોનું કલ્યાણ થવાનું છે. સર્વજ્ઞની જ્ઞાન એને એના નિમિત્તે કહેલી વાણી, શ્રુત જ્ઞાની એને કહીને કહેલી વાણી, એનાથી જીવોનું એ કલ્યાણ થાય. તો એ નિત્યમેવ પ્રકાર. જો આચાર્ય દેવે પોતે શું કર્યું, પોતે વાત કરે છે ને, અમને નિત્યમેવ, અમે આ શાસ્ત્ર લખીએ છીએ એ વાણી નિત્યમેવ જીવોનું કલ્યાણ, અમારું જ્ઞાન છે એ પણ અમને સાધનામાં નિરંતર, અને એના ફળરૂપે અમને કેવળ જ્ઞાન પણ. એ રોજો એમાં ગુરુદેશી ત્રણ લે છે. હવે એના પછીના પાને 71 પાને કેવળ જ્ઞાની શું છે? સાધ્ય છે. શ્રુજ્ઞાની શું છે? સાધક છે. અને વાણી બતાવનાર શું છે? નિમિત. આ ત્રણેય જગતમાં કેવું છે? નિત્ય પ્રકાશરૂપ રહો, જયવંત રહો, નિરંતર હો, અને એનો અર્થ છે હોય જ છે એમ છે ને. એ ત્રણેય જયવંત વર્તો જગતની અંદર ત્રણેય રહો એટલે હોય જ છે. એવું હોય જ છે, એવું ન હોય એવું છે જ નહીં. હા, કોઈ કાળે કોઈ ક્ષેત્રમાં હોય જુદી વાત છે, બાકી અઢીદીપની અંદર આવું તો નિરંતર હોય જ છે. સાધ્ય પામેલા પણ છે, એની સાધના કરનારા સાધક જીવો પણ છે, અને આવા નિમિત્ત થનારા સાધક દશાને નિમિત્ત થનારા એવા વાણી પણ કેવી હોય છે? એ નિમિત્ત હોય. એ જગતની આ ત્રણેય છે. એક સરસ ગુરુદેશી એના પછી અર્થ કરે સરસ્વતીનો. શું સંધિ છૂટી પાડી? સરસ વત્તા વતી છે ને, સરસ. સરસ આપણે એટલે સારી કહે ને, અને હા રસવાળી એમ, આનંદના રસવાળી, વતી એટલે વાળી એમ કરીને, એક સરસ આનંદમય આનંદ દેનારી એવી એ સરસ્વતી, અને રસવાળી, સ રસ ભલે ખોડીઓ કરીને ગુણ કરી નાખવાનું, રસવાળી છે. તો ક્યારે છે? આનંદના રસવાળી વતી એટલે વાળી છે એમ કરીને. અને એ પછી શ્રીમદજીનું છે ને, એક સરસ આનો અર્થ કરે છે. શાંત રસ મૂળ, શાંત રસ મૂળ એ કોણ છે? પરમ શાંત રસ મૂળ આત્મા છે ને. તો અહીંયા તો કોને કીધું? વચનામૃત, વિતરાગના વચનામૃત. તો શાંત રસ ક્યાં છે? આત્મામાં છે. આત્માની ચારિત્રને અકસાય કહો, વિતરાગ કહો, શાંત રસ કહો. આ બધા ભેદ કરીને તને શું છે? અરે એ વાણી પણ જાણે શાંત રસ આત્માને દેખાડે, જાણે તું જેવો છે તો અરીસામાં કેવો દેખાશે એવો જ દેખાય એમ. તું શાંત રસ તને પ્રગટ થાય છે ને, તેના નિમિત્ત પણ જાણે એનાથી ભરેલી છે. એ વાણી પણ જાણે શું થઈ છે? અરે નિમિત્તમાં પણ આરોપ આવી. જ્ઞાની મુનિરાજ કોઈ પણ લ્યો, એ જો ધન્ય છે તે સ્પર્શથી સ્પર્શાય એવી ધૂલી પણ. આપણે એક વિચાર કરો, તીર્થક્ષેત્ર કેવું છે? મંગલરૂપ છે કે નહીં? તીર્થક્ષેત્ર મંગલરૂપ છે કેમ? ન્યા તો શું છે? પૂતગલ છે. આપણા માટે ગમે ચાલે. અરે આજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જે ધન્ય પુરુષો મંગલમય પુરુષો ત્યાં વિચર્યા છે તો એના નિમિત્તે જેમ ક્ષેત્ર પણ એ જગ્યા પણ કેવું થઈ ગયું છે? અંગ અંદર મંગલમય પણથી પ્રગટ થઈ તો એક વ્યવહાર કારણે પણ મંગલમય કહે, ક્ષેત્રને મંગલમય કીધું. આ એક શૈલી હોય છે બધી, કે જેમ અંદરની અહીંયા જેમ વાણી છે અંતરંગમાં, અંદરમાં જે જ્ઞાનમય છે પ્રગટ થયું અનંત ધર્માત્મક આત્માને અનેકાનમય, તો વાણીને પણ કહી દીધું. એમ અહીંયા પણ પરસ્પર તુજે પાદથી સ્પર્શાય એવી ધૂલીને પણ ધન્ય છે. જીવનમાં આ પ્રકાર પરસ્પર એકબીજાના સંબંધો એ હોય છે. ઉપકારને ન્યારકા એવું ન હોય ભગવાનની ભક્તિમાં કે હે ભગવાન તમે તો કાંઈ મારું કરતા નથી, હું તો મારાથી એવું જ બધું કહેવાય ને, કેમ તમે જ મને શીખડાયું છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે તો ભગવાનની ભક્તિ તો શું? એ જ કહેવાય, એ જ ભગવાન સામે કહે છે હે ભગવાન તમે કાંઈ મારું કલ્યાણ નથી કરવાના, એમ કહ્યું. હમણાં કયો છે એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન કરે તો આ તો પરસ્પર વિરુદ્ધ શું કામ કરો છો તમે? અરે ભાઈ જો તારે આ સિદ્ધાંત જ લેવો છે ને તો તું ઘરની બહાર પગે શું કામ મૂકે છે? દીકરાના રાગમાં કેમ દોડે છે? અહીંયા આવે તો તને એક દ્રવ્ય બીજા દ્રવ્યનો ન્યાય કહે કે ના મારા સિવાય કોણ બિચારું ધ્યાન રાખે? શું છે જીવનમાં સિદ્ધાંત છે તો એક એક સિદ્ધાંત તો સિદ્ધાંત રહેવાનો, તો સ્વીકાર કે ન સ્વીકાર કે ક્યાંય, તો એ ભૂમિકામાં એવો રાગ વખતે પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી એ અભિપ્રાય છે તો શું થશે? વિકલ્પ છે અભિપ્રાય નથી, શું થશે? નહીં નહીં, અભિપ્રાય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે અને વિકલ્પ આવ્યો આમ તો શું શું થશે? શું શરૂ થશે? એ વિકલ્પની મર્યાદા છે, અનંત કસાઈમાં નહીં લઈ જાય. પણ વિકલ્પ આવ્યો અને એવો જ જો અભિપ્રાય રહ્યો અનંત કસાઈમાં લઈ જશે એ સાધક દશા છે. અંદર અભિપ્રાય છે ભૂમિકા છે તેવો વિકલ્પ આવે છે, પણ અભિપ્રાય એને અનંતમાં નથી લઈ જતું, એકત્વમાં કરતા બુદ્ધિમાં લઈ જતું નથી. ચલો એનાથી આગળ સરસ 72માં આવે છે ને, કોઈની આપણે બધા પણ ક્યાંક ને ક્યાંક પહેલાં જ ભટક્યા હશું. લોકો બહારના ભપકાને વાણીમાં એવા મૂંઝાઈ ગયા. શું છે? બહારથી એકદમ પુનનો યોગ જોવે અને ઓરેટર પાવર જોવે તો એમાં શું થઈ જાય? એને એમ લાગે આ કંઈક સાચા છે ને આ કંઈક સારું. આપણી જ વાત છે, ક્યાંક ને ક્યાંક આપણો તો એક તો અભ્યાસ નહીં, સાચા ખોટાનું પરખવાની કોઈ શક્તિ નહીં, એટલે આપણે શું માપી લઈએ? બહારથી માપી લઈએ છીએ તો બહારથી કોઈના સાતાના ઉદય હોય છે, બહારના પુનના ઉદય છે, એમાં વાણી વાણી એકદમ સારી હોય એમાં શું લાગે? જીવનમાં સત્ય માટે શું વિચારવા જેવું છે? પુણ્યનો ઉદય કે અંદરમાં સત્યતાનું પરિણમન, સમ્યક રૂપનું પરિણમન, યથાર્થ રૂપનું પરિણમન? અને આપણે ક્યાં થાપ ખાઈ જાય ને, તો ક્યાં થાપ ખાઈ જાય? બહારથી એની અધિકતાને એમાંથી થઈ જાય છે. થાય છે તત્વ અભ્યાસ નથી, સાચી ખોટાની સમજણ કરવાનું, સાચા મળી ગયા તો સાચા શબ્દ શું કામ ટાઈટલ આપ્યું? સા ક્યાં ઉપરથી તમે આપ્યું? એમના પુન હતા એટલે, એમનો અવાજ સારો છે એટલે, બહુ યાદ રહે છે એટલે, કે સત્યપણાનું પ્રણમન થયું છે. સત્યપણાનું પ્રણમન થયું માટે સાચાપણું લાગુ પડ્યું છે, બહારથી કોઈથી નહીં. તો અહીંયા જો એ રીતે કે આવું માણજો અને મૂંઝાઈ ગયા કે માણસને ત્યાં આહાહા થઈ જાય, આહા થઈ જાય એટલે આમ અર્પિત થઈ જાય એટલે એને આશ્ચર્ય એમ બધું એમ થઈ જાય, આમ આશ્ચર્ય લાગે, આમ અધિકતા લાગી જાય, બધું એવું થઈ જાય છે. પણ આ શું છે? બહુ ગંભીર ચીજ છે આ તત્વ. કેવું છે? વસ્તુ આવી છે એટલે બહુ ગંભીર ચીજ છે, દૈવી ચીજ છે. દૈવી ચીજ એટલે દિવ્યતા. તારે એવો એક અપૂર્વ પુરુષાર્થ કરવો પડશે, એમને એમ નહીં મળે. બહુ ગંભીર ચીજ છે, દૈવી ચીજ છે, એના માટે તારે એવો મહાપુરુષાર્થ તારે કરવો પડશે. પણ શું થાય? આ બહુ જ આપણા માટે ફરીથી અનાદિનો અભ્યાસ નહીં અને વાસ્તવિક તત્વનો વર્તમાનમાં ખ્યાલ નહીં, આ બે લઈ લેવું. શું છે બે? ભૂતકાળમાં અનાદિનો અભ્યાસ નહીં, વર્તમાનમાં વાસ્તવિક તત્વનો ખ્યાલ નહીં. એ વાત લઈને શું થાય પછી? જીવનમાં અનાદિ ન હો પણ આ ભાવમાં આવીને કરી શકે, પણ એ નથી કરતા. અનાદિનો અભ્યાસ નહીં ને વર્તમાન વાસ્તવિક એનો ખ્યાલ નહીં, એટલે પછી ક્યાંક ને ક્યાંક બધા ભટકી રહ્યા છે. બહુ સરસ એ જે એક માટે કહે છે, જ્યાં કોઈને માટે કોઈ કરતા હોય ને મોટી મોટી વાતો કે આવું એક છે ભગવાનની, આમ છે ભગવાન તો સર્વવ્યાપ છે, ભગવાન બધું જોતા હોય, ભગવાન આ ક્યાંય કરીશ તો તને નરકમાં લઈ જશે, ભક્તિ કરીશ તો ત્યાં બધું થઈ કરીશ. પહેલાં એને કે આવા ભગવાન છે ને છે ને તો કોઈ સિદ્ધાંત છે? સિદ્ધાંત એટલે કોઈ નિયમ છે કે ભગવાન કોને કહેવાય નહીં, કોઈ વ્યાખ્યા ને એવું કોઈ સિદ્ધાંત છે? કોઈ સત કંઈ તત્વ તારામાં છે ખરું? કાંઈ કાંઈક પદાર્થને પહેલાં સિદ્ધ તો કર, તું કોણ છો ને ભગવાન કોણ છે? એના નામે આપણે કોઈ વાત કરવા માંડે ને, આકાશના ફૂલ તો એટલા સુંદર હોય છે, કલરફુલ હોય છે, અને સુગંધને બંધુ હોય છે. અરે પણ પહેલાં એને કંઈક આકાશના ફૂલ સિદ્ધાંત એટલે સાબિત કર ને, પ્રૂવ કર, પછી વાત કરજે. આ થશે નથી વાત કે ભગવાનને આ દુનિયા રચી છે ને ભગવાનની બધું આમ ચાલે ને ભગવાન આમ કરીશ તો આમ થશે. પણ પહેલાં ભગવાન કોણ ને હું કોણ ને શું દુનિયાને બધી એ તો સિદ્ધ કર પહેલાં. એવું કંઈ સત કંઈ તત્વ છે? બીજું એક સરસ, તારા પહેલાં કોઈ થઈ ગયા છે ઈષ્ટદેવ? તું એમ માને છે કે તે જ શરૂ કર્યું તો એનો અર્થ છે કે તારો કોઈ પહેલાં કોઈ કહેનારા છે? તને આવું જ્ઞાન ક્યાંથી મળ્યું? તને કેવી રીતે કહ્યું તારી પહેલાં કોઈ તને કહેનાર? આ બહુ જ વિચારવા જેવું છે. કોઈ પોતાની રીતે શરૂ કરે કે ને, અમારા ધર્મના સ્થાપક કોણ છે? આ છે. તેનો અર્થ છે કે તારી પહેલાં કોઈ હતું જ નહીં, સત્ય જગતમાં હતું જ નહીં, અથવા નહોતું તો તને કોણે કીધું? શેખડાયું કોણે તને? સમજાવ ક્યાં? તું તારી રીતે લઈ આવ્યો, અંદરથી જ્ઞાન થયું ને, તો તને થયું બીજાને થયું? એનો નિયમ શું? અંદરથી કેમ થયું? શું થયું અંદરથી તને એમને એમ થઈ ગયું તો કેમ થયું? તને કેવી રીતે? અને આ સાચું છે કારણ કે તારી પાસે બીજું છે નહીં, તને કેમ ખબર મારું સાચું છે? જીવનમાં એમને તારા પહેલાં આ બહુ જ આનો અર્થ શું છે કે તું સ્થાપિત છે મારે તો એ માર્ગે કોઈ ચાલેલા છે, એ માર્ગે ચાલીને કોઈ પૂર્ણતાને પામ્યા છે, અને એ કરવાની વિધિ ક્યાંક લખેલી ત્રણેય સિદ્ધ કરવા. તો એ સિદ્ધ કરવા પડશે પહેલાં કે હું જે માર્ગે જવા ઈચ્છું છું એ માર્ગે કોઈ ચાલનારા છે, ચાલીને કોઈ પૂર્ણતા પામ્યા છે, અને એની પામવાની ક્યાંય વિધિ લખી છે, એ ત્રણને નક્કી કરજે પછી વાત કરજે. એમ અધરથી કાંઈ વાત ચાલે. આ ગુરુદેશ બહુ જ આનું જોવું હોય ને તો એ 50નું છે ને, 1950નું પ્રવચન સિંહજીનું ને, એમાં બહુ સુંદર રીતે ગુરુદેવ ખાલી એમનો સમાધિ દિવસમાં એક જ કડી ઉપજે મોહ વિકલ્પ, એ આખી કડીમાં દેવશાસ્ત્ર ગુરુ ને સાત તત્વ ને ઉત્પાદન બધું કેટલું સિદ્ધ કરી દીધું. આ બહુ જીવનમાં પહેલું છે, પહેલાં આ રીતે દેવશાસ્ત્ર ગુરુને સિદ્ધ કર પછી આગલી વાત આવે. પરમાત્મા કોઈ છે કે નહીં કે તું પહેલો જ થઈ ગયો? નહીં, કોઈ પોતાની જાતને શું છે ભગવાનનું ટાઇટલ આપી દે તો તું પહેલો જ થયો કે બીજા કોઈ થઈ ગયા છે? પહેલું એ, પછી એનું કહેલું તત્વ છે કે નહીં, એમની કહેલી વાણી કાંઈ હતી કે નહીં કે તારાથી શરૂઆત કરી દીધી? એમની વાણી હતી તો ક્યુ શાસ્ત્ર છે? લાવો, કેટલું આમાંથી પ્રૂવ થઈ શકે કે એ પહેલું પરમાત્મા કોઈ છે કે નહીં? દેવ આવી ગયા. પછી એને કહેલું તત્વ છે કે નહીં? એણે કાંઈ સિદ્ધાંત કાંઈ કાંઈ છે ને, અને એ કીધી તો વાણી કાંઈ છે કે નહીં? તો તું જ પાયકો પહેલો. આપ તો આગમ ને તત્વ ત્રણેય ત્રણેય થઈ ગયા એમાં. એટલે આપ તો આગમ એટલે શાસ્ત્ર અને તત્વના કહેનાર જ્ઞાની, એ બધું એના અર્થ કહેનાર સાથે, એટલે તો ઓલું પણ આપ તો આગમ ને તત્વ એ કે તું જ પાયકો પહેલો. અને આ રીતે બહુ જ જીવનમાં આપણે એક સદભાગ્ય છે કે આપણને બીજામાં અટવાયા વગર અહીંયા મળી ચૂક્યું છે, પણ આ પહેલું આપણું જીવનમાં દ્રઢપણે હોવું એ જોઈએ. એટલે હવે એની વેલ્યુ તો હોવી જ જોઈએ. બીજું તો શું આના કે જે લોકો આના વગર વંચિત રહીને ક્યાં ક્યાં ભટકે છે, કમસે કમ એટલું તો વિચાર આવે ને કે સાચા દેવસા એ નથી કરી શકે. જુદી એ જ વાત છે, પણ એ મળવા એવો યોગ થઈને એક તત્વની એક જેમ કે રસ્તો ના મળે પણ એની ડાયરેક્શન દેનાર એક બોર્ડ મળ્યાથી કેટલાથી નિશ્ચિત થઈ છે. આપણે ક્યાંક રસ્તાની કાંઈ ખબર નથી, આંટા ફેરા મારીએ છીએ ગમે ત્યાં, એમાં ખાલી ઇન્ડિકેશન, એ કાંઈ રસ્તો નથી લઈ જવાનો. ઇન્ડિકેશન બોર્ડ હોય ને ત્યાં નીચે ઊભા એટલે આપણે પહોંચી જાય ને. ના ભાઈ, વાંચવું પડે એટલે બોર્ડ લઈ જાય ને, ત્યાં નિશાની કર્યું આમ એરો માર્યો હોય એટલે લઈ જાય ને. હા, એટલે આપણે ત્યાં ઊભા રહીએ એટલે આપણને લઈ જાય એ આપણને. અરે જીવનમાં કમસે કમ એ રીતે મળવા એ પણ એક સદભાગ છે. ચલો નીચેનો પેરેગ્રાફ લઈએ. પરમેશ્વર સર્વજ્ઞ વિતરાગ સ્વરૂપ એવો આત્મા છે, અને એવા પ્રગટ થયેલા આત્મા એણે શું કહ્યું જો આવી ગયું. પહેલાં તો આ કોણ આવ્યું? પરમેશ્વર સર્વજ્ઞ વિતરાગ સ્વરૂપ એવો આત્મા, પોતાનો આત્મા પણ છે, હવે એવા પ્રગટ થયેલા આત્મા દેવ આવ્યા. પછી એમણે શું કહ્યું? એ વાણી આવી, અને એ વાતની અસ્થિ વિના એને જો સિદ્ધ નથી કર્યા, સ્વીકાર્યા નથી, તો ફરીથી કોઈ દિવસ અને કોઈની વાત સાચી કથનચિત હોય નહીં. આ તો તમે પરાધીન બનાવી દીધા અમને, દેવશાસ્ત્ર પરાધીન નથી. આ પહેલું પગથિયું છે એનું, એનો સરસ વાત છે. આગળ
ભગવતી માતાનું જય હો, સત્ય સનાતન દિગંબર જય.